मना नंबर 80, प्रवचन क्रमांक 45, गाथा क्रमांक 55 ने 56। शरीर ने आत्मा 24 कलाक साथे रहे।
ऊपर थी आपने अही समापन यहाँ थे ले
आपने अही समापन करिए। हवे 57मी गाथा नो प्रारंभ थशे ने 57मी गाथा द्रव्यानुयोग नी गाथा छे। परम गंभीर ने परम तात्विक अर्थ सभर छे। बन्ने द्रव्यो जड़ ने चेतन स्वतंत्र छे। बन्ने द्रव्यो नो स्वभाव पण स्वतंत्र छे। बन्ने द्रव्यो साथे होई शके छे परंतु साथे होवा छता एकमेक थई शकता नथी। त्रणे काळ एक द्वैत्य भाव ज छे, अद्वैत्य थतुं नथी। वेदांत अद्वैत्वनी वात करे छे परंतु वितराग परमात्मा ना कहे छे। एम कहे छे કે બંને દ્રવ્યો જુદા છે અને તેના લક્ષણો પણ જુદા છે, માટે બંને ભિન્ન છે અને બંનેનો પ્રગટ સ્વભાવ છે। પ્રગટ સ્વભાવ હોવાને કારણે એકપણું પામતા નથી। બંને દ્રવ્યો સાથે સાથે રહે છે પણ એક થઈ શકતા નથી। શરીર અને આત્મા 24 કલાક સાથે રહે છે, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ અને કોઈ તેથી વધારે સાથે જ રહે છે। સાથે ને સાથે રહેનાર કોઈ પણ વસ્તુ હોય તો આ શરીર છે। પત્ની પણ 24 કલાક સાથે નહીં રહે, એવી રીતે પતિ પણ સાથે ન રહી શકે। બાપ અને દીકરો પણ 24 કલાક સાથે ન રહી શકે। 24 કલાક શરીર તો સાથે ને સાથે, 90 વર્ષ સુધી શરીર અને આત્મા સાથે રહ્યા પણ એક થયા ભળી ગયા શક્ય જ નથી। મરણ થાય એટલે સમજાય કે જુદા છે, એક હોય તો જુદો પડે કઈ રીતે? આનંદગંજીએ કટાક્ષ કર્યો છે, તેમણે શરીરને કહ્યું કે કાયા અબ ચલો હમારે સંગ, તેડું આવ્યું છે, મૃત્યુ થવાનું છે, તું અમારી પાડોશી છે, આખી જિંદગી સાથે રહ્યા તો તમે સાથે ચાલો, મારે તો જવું પડશે, આયુષ્ય પૂરું થવાનું છે, કાયા ના પાડે છે। આનંદગંજી કહે છે તારા માટે અમે ઓછું નથી કર્યું, તારા માટે જીવોની હિંસા કરી, તારા માટે જૂઠું બોલ્યા, તારા માટે ચોરી કરી, તારા માટે અનાચાર કર્યો, પરિગ્રહ સેવ્યો, તારા માટે ક્રોધ પણ કર્યો, અહંકાર અને રાગ દ્વેષ પણ કર્યા, અમે તારા માટે મારું મારું કરીને ખતમ થઈ ગયા અને તને રોજ નવું નવું ખોડાયું, તને રોજ નવા નવા કપડાં પહેરાવ્યા, પગમાં પહેરવા નવા સ્લીપર લાવ્યા, બધું મેચિંગ કર્યું, માથાના વાળ ધોયા થયા, તેને કાળો રંગ લગાવ્યો, અમે તારા માટે આ બધું કર્યું, હવે તું અમારી સાથે ચાલ, જો તું નહીં આવે તો બધા ભેગા થઈ તને બાળીને ખાખ કરી નાખશે।
કાયા કહે છે ચેતન સાંભળી લે, વારે વારે તને શું કહેવાનું, હું બળી જઈશ, આ લાકડાના ઢગલામાં બળીને રાખ થઈ જઈશ પણ તારી સાથે નહીં આવું। ભારે કટાક્ષની વાત છે કે શરીર અને આત્મા કદી એક થઈ શકતા નથી, જળ અને ચેતન કદી એક થઈ શકતા નથી। આવી અદ્ભુત વાત 57મી ગાથાથી થાય છે। આવી કઠિન વાત, આવી શુષ્ક વાત તમે આટલી ધીરજપૂર્વક સાંભળો છો, હું વખાણ કરું છું, પછી એવું ન થાય કે વખાણી ખીચડી દાઢે વળગી। મને આનંદ થાય છે કે આવી વાત આવા કાળમાં તમને આનંદ આપે છે, બધાના મોં ઉપર ઉલ્લાસ દેખાય છે, કેટલું સમજ્યા તે તો તમે જાણો, પરંતુ મોં ઉપર ઉલ્લાસ જરૂર લાગે છે। આનો અર્થ એ થયો કે કુછ કુછ હોતા હૈ, અંદર કંઈક થાય છે, વિચાર થાય છે અને જે થાય છે તે આનંદની નિશાની છે, પ્રસન્ન થવાય તેવી નિશાની છે। અમે કહીએ છીએ આવા હસતા મોઢે આખી આત્મસ્થિતિ સાંભળજો તો જીવન ધન્ય બની જશે। ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ। દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર।
વચન ક્રમાંક 46, ગાથા ક્રમાંક 57। જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ પામે નહીં તણે કાળ દ્રવ્ય ભાવ। કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બુદ્ધનો કેવળ જુદો સ્વભાવ છે અને તે કોઈ પણ પ્રકારે એક પણ પામવા યોગ્ય નથી। ત્રણેય કાળ જળ જળ ભાવે અને ચેતન ચેતન ભાવે રહે એવો બે નો જુદો જુદો દૈત્ય ભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. જૈન દર્શનના મૂળભૂત અને રહસ્યભૂત તત્વો જે છે તેને સમ્યક પ્રકારે સમજી લઈએ. સાધના શબ્દ જ્યારે બોલીએ છીએ તે વખતે આપણને કર્મકાંડ યાદ આવે. મંદિરમાં જવું, પૂજા કરવી, મંત્ર જાપ કરવા, ત્યાગ કરવો, એકાંતમાં રહેવું કે વનમાં જવું, મૌન રહેવું વગેરે સમજીએ છીએ. પરંતુ આ સાધના જે પરમ તત્વની પ્રાપ્તિ કરવાની છે એને સાધક ન જાણે ત્યાં સુધી તેને સમ્યક પ્રકારે શુદ્ધિ થતી નથી. શાસ્ત્રોએ એમ કહ્યું કે પરમાર્થની સાધનામાં બાધક તત્વ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ માટે અલગ અલગ શબ્દો વપરાય છે. મિથ્યાત્વ એટલે દર્શન મોહ, ભ્રાંતિ, ભ્રમણા, વિષય પર્યાય, વિષરિત માન્યતા અને જરા નબળી ભાષામાં કહેવું હોય તો ઊંધું સમજવું એ વિપરીત સમજણ છે. તેને કારણે તત્વ નિર્ણય થઈ શકતો નથી.
જે તત્વનો નિર્ણય કરવાનો છે તે આત્મા તમે પોતે છો, એ અંદર બિરાજમાન છે અને પ્રગટ છે. પરંતુ આત્મામાં મિથ્યાત્વનો વિકૃત રસ ઉત્પન્ન થાય છે, તેના કારણે આત્મા પોતાને જાણવાનો ઇનકાર કરે છે, અસ્વીકાર કરે છે, ના પાડે છે, અસ્તિત્વનો વિરોધ કરે છે. પરંતુ ઇનકાર કરવાથી અસ્તિત્વ મટી જતું નથી, પણ ઇનકાર કરવાથી સાધકની સાધના ચાલુ થઈ શકતી નથી. ઘણી વખત આપણને એમ થાય કે આ બધી સૂક્ષ્મ ચર્ચાની વાતની ક્યાં જરૂર છે, આ વાત સૂક્ષ્મ છે જ નહીં, આ વાત વાસ્તવિક અને પ્રાસંગિક છે, પ્રારંભિક છે અને તેના વગર આપણે આગળ વધી નહીં શકીએ. જૈન દર્શને ચાર વિભાગોમાં વેચી નાખવામાં આવ્યું છે: ધર્મકથાનો યોગ, ચરણાનો યોગ, ગણિતાનો યોગ અને દ્રવ્યનો યોગ. સાધકોએ પોતાના જીવનમાં કેવી રીતે સાધનાઓ કરી છે, તેમાં કેવી તન્મયતા થઈ અને કયા અવરોધો આવ્યા, કેવા અંતરાયો થયા, કેવી ભૂલો કરી, કેવું સાહસ કર્યું અને તેઓએ કેવા ઉપસર્ગો, દુઃખો અને કષ્ટો સહન કર્યા, અને સત્યની ખાતર, ન્યાય નીતિની ખાતર અને ધ્યાનની ખાતર કેવા બલિદાનો આપ્યા તેનું વર્ણન ધર્મકથાનું યોગમાં આવે છે. સાધક જ્યારે જ્યારે નિરાશ થાય, હિંમત હારે, ત્યારે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે કામદેવને યાદ કરો, આનંદ શ્રાવકને યાદ કરો. ગ્રસ્ત જીવનમાં જીવતા હતા, છતાં તેમનું બળ કેવું હતું, ધૈર્ય કેવું હતું, સામર્થ્ય કેવું હતું, તે કેવી રીતે કેવડી શકાય, કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનું માર્ગદર્શન અહીંથી મળે છે. જેને નીતિ અને સદાચારના મૂલ્યો જાળવવા છે તેને માર્ગમાં કેવા વિઘ્નો આવે છે અને તે વિઘ્નો આવવા છતાં કેવી રીતે પાર પામી ગયા તેની કથાનું વર્ણન ધર્મ કથાનું યોગમાં આવે છે.
બીજો યોગ ચરણ કરણનો યોગ છે. ચરણ અને કરણ, ચરણ એટલે ચારિત્ર આચરણ મૂળ ગુણો અને કરણ એટલે ઇન્દ્રિય, તેનો નિગ્રહ આદિ ઉત્તર ગુણો ઇન્દ્રિયો જે વિષય તરફ જાય છે તેની પાછળ મન પણ દોડે છે. એના કારણે વિકલ્પો ઉઠે છે અને અર્થ ધ્યાન થાય છે અને કોઈ વાર રૌદ્ર ધ્યાન પણ થાય છે. એ કેવી રીતે થાય, તેને જીવતા માટે શું પ્રક્રિયા કરવી, એનું વર્ણન ચરણ કરણાનો યોગ સમજાવે છે. આચરણ કેવું કરવું તેમજ ચારિત્રમય જીવન અને સાધકનો વ્યવહાર કેવો હોય તેનું વર્ણન એમાં આવે છે. ચરણ કરણાનો યોગમાં કર્મશાસ્ત્ર, કર્મની ફિલોસોફી આવે, માર્ગના સ્થાન અને ગુણ સ્થાનનું વર્ણન પણ આવે, લેસિયાઓનું વર્ણન પણ આવે. આ બધા પાયાના સિદ્ધાંતોનું વર્ણન તેમાં છે, તે સાધકને સમજી લેવું અનિવાર્ય છે. ગણિતાનો યોગ ત્રીજો વિભાગ છે. તેમાં વિશ્વનું ચિત્ર છે, વિજ્ઞાન પણ વિશ્વની વાત કરે છે, જુદા જુદા દર્શનોએ વિશ્વની વાત કરી છે, તેમ જૈન દર્શને પણ વાત કરી. આખી સૃષ્ટિ 14 રાજલોકમાં વહેંચાયેલી છે. તેના 3 વિભાગો છે, પાતાળલોક, મધ્યલોક અને ઉદ્ધર્વલોક. આકાશ તત્વનું વર્ણન પણ ગણિતાનું યોગમાં આવે છે. પર્વતો, નદીઓ, સાગરો વગેરેનું વર્ણન તેમાં છે. શાસ્ત્રોનું કહેવું છે કે કદાચ વર્તમાન વિજ્ઞાન જુદી વાત કરે એને પણ ના ન પાડો, ઇનકાર ન કરો. એ પણ કઈ દ્રષ્ટિથી કહે છે તે સમજવા કોશિશ કરો.
ચોથી મહત્વની વાત દ્રવ્ય અનુયોગની છે. તેમાં જૈન દર્શનના ફંડામેન્ટલ પાયાના સિદ્ધાંતો છે તે સાધકે સમજવા અનિવાર્ય છે. આપણે કર્મથી મુક્ત બનવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, પણ તેના વિશે આપણી સમજ બહુ સ્પષ્ટ નથી. કર્મરચના કેવી રીતે થાય છે અને કર્મ કેવી રીતે બંધાય છે? શા માટે કર્મરચના થાય છે? કોની ભૂલથી કઈ રીતે કર્મરચના થાય છે? તેના પરિણામ કેવા આવે છે અને કઈ રીતે તેનો વિપાક એટલે ફળ ભોગવવું પડે છે? જગતમાં એ ફળ ભોગવવાના કયા કયા સ્થળો છે અને કર્મના પ્રકારો કેટલા છે તે સમજવું જોઈએ. કર્મની મુખ્ય પ્રકૃતિ 8 છે અને પેટા પ્રકૃતિ 158 છે, પરંતુ અસંખ્ય પ્રકૃતિઓ છે અને ભિન્ન ભિન્ન જે કર્મની પ્રકૃતિઓ છે તેનું પરિણામ ભોગવવા માટે ભિન્ન ભિન્ન સ્થળો પણ છે. 84 લાખ જીવીઓનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. કેટલા બધા જન્મ લેવાના સ્થળો છે અને ત્યાં શરીર જુદા જુદા, શરીરની આકૃતિ જુદી, સંયોગો જુદા, ટેવો જુદી, વિચારો જુદા, પ્રવૃત્તિ પણ જુદી અને ક્રિયાઓ જુદી છે. આ બધું જુદું જુદું આપણને દેખાય છે. આ બધા જુદા જુદા પ્રકારો જે આપણને દેખાય છે તે બધા પાછળ કોઈ એક રચના કામ કરે છે. તે કેવી રીતે થાય છે અને ત્યાં તેમાં કયા ભાગ દ્રવ્ય ભાગ ભજવે છે તેનું વર્ણન જેમાં આવે છે તેને શાસ્ત્રો દ્રવ્ય અનુયોગ કહે છે. દ્રવ્યાનુયોગમાં પાયાના 3 શબ્દો છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ શબ્દો જુદા જુદા છે પણ વસ્તુ જુદી જુદી નથી. જેમ સાકરના વર્ણનમાં સાકર સફેદ અને ગળપણ 3 શબ્દો આવે પણ તે બધું એક જ સાકરમાં સમાઈ જાય છે. સાકર કેવી છે તો ગળી છે, એનો રંગ કેવો છે તો સફેદ છે, તેની સુગંધ સારી છે, તેનો સ્પર્શ કેવો તો મુલાયમ છે. તો આ 4 બાબતો એક જ વસ્તુમાં આવી, તો આ 4 બાબતો વર્ણવી તેના ગુણો છે અને જેમાં આ 4 બાબતો હોય તે વસ્તુ પૂતગલ દ્રવ્ય કહેવાય છે. અને દ્રવ્ય હર સમયે હર ક્ષણે અલગ અલગ અવસ્થામાં પરિવર્તિત થાય છે. સાકર ચામાં નાખો તો આકાર જુદો, લાડવામાં ખાંડીને નાખો તો સાકરનો આકાર જુદો, ગાંગડો રાખો તો પણ આકાર જુદો, પણ છે તો સાકર જ અને ગળ પણ રહેવાનું જ. અવસ્થાઓ બદલાય છે. વસ્તુ, ગુણો અને અવસ્થા એ ત્રણેયનું હોવાનું તેને કહેવાય છે દ્રવ્ય, ગુણ અને પર્યાય. સાકર એ દ્રવ્ય છે, ગળ પણ એ ગુણ છે અને અવસ્થાઓ આકાર બદલાય તે પર્યાય છે. દરેક પદાર્થમાં તેના ગુણો અને પર્યાયો હોય છે.
આ વાત એટલા માટે સમજવી અનિવાર્ય છે કે સમગ્ર સાધનાનો પાયો આ 3 શબ્દો ઉપર છે. દ્રવ્ય જ્યારે બોલીએ ત્યારે વસ્તુ અથવા પદાર્થ સમજીએ. સામાન્યતઃ આ જગતમાં કેટલી વસ્તુઓ હશે? શાસ્ત્રોનું કહેવું છે કે મૂળભૂત વસ્તુ 6 છે, 5 પણ નથી અને 7 પણ નથી. વસ્તુઓ એટલે પદાર્થો 6 જ છે અને જગતની એક તેના માટે નિયત વ્યવસ્થા છે. તેના નામો આ પ્રમાણે છે: આત્મા, ચૈતન્ય પદાર્થ, ભૂતગલ રૂપી જળ પદાર્થો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશતિકાય અને કાળ. આમ 6 પદાર્થો છે. આ જગતમાં જે કાર્ય પદ્ધતિ છે તેમાં એક દ્રષ્ટા એટલે જોનાર, જાણનાર છે. તે કરનારો છે, તે જ ભોગવનારો છે, તે જ સમજનારો છે. આવું એક તત્વ જગતમાં છે. તે આત્મતત્વ છે, તે અરૂપી છે, દેખાતું નથી. તેની સામે આપણને આખું જગત દેખાય છે. જગતમાં જે કંઈ આપણને દેખાય છે તે પૂતગલ દ્રવ્ય દેખાય છે, એટલે કે રૂપી જળ પદાર્થો દેખાય છે. પૂતગલ શબ્દ બહુ સરળ છે, પૂરણ અને ગલન. આ જેનો સ્વભાવ છે તેને કહેવાય છે પૂતગલ. ભેગા થવું અને વિખરાઈ જવું, આ પ્રક્રિયા નિરંતર જેનામાં ચાલે છે એને કહેવાય છે પૂતગલ. તમે જગતમાં દરેક પદાર્થને જોજો, પદાર્થ કંઈ એની વેળે બનતો નથી, ભેગું થાય છે અને પછી વિખરાઈ જાય છે. દાખલા તરીકે એક માણસે ઘણા રૂપિયા ખર્ચી સરસ મકાન બનાવ્યું, તેણે ઈટ સિમેન્ટ રેતી ચૂનો બધું ભેગું કરી મકાન બનાવ્યું અને એક દિવસ ધરતીકંપમાં પડી ગયું અને વિખરાઈ ગયું. નિરંતર ભેગા મળવું અને વિખરાઈ જવું એ ઘટના જેનામાં ચાલે છે તે જે આપણા જોવામાં આવે છે, જેને આકાર છે, કદ છે, વજન છે, રૂપ રસ ગંધ સ્પર્શ જેનામાં છે, એવું જે તત્વ તેને કહેવાય છે પૂતગલ. આપણા સંબંધમાં પૂતગલ આવે અથવા આપણે પૂતગલના સંબંધમાં આવીએ છીએ.
મોટે ભાગે આપણે પૂતગલના સંબંધમાં જઈએ છીએ. દાખલા તરીકે રાત્રે તમે સૂતા હો, તમારા ઘરમાં મીઠાઈ પડી છે તો અચાનક મીઠાઈના ટુકડા મોંમાં આવી જાય તેમ બનતું નથી, મોનથાળ મોંમાં આવી જાય તેમ બને ના, ઘરમાં તો તે છે પરંતુ તેમ બનતું નથી. તમે શોધતા શોધતા મોહનથાળ પાસે જાઓ છો, પૂતગલ દ્રવ્ય પાસે તમે જાઓ છો. પૂતગલ દ્રવ્ય ઉપર આરોપ મૂકવાની જરૂર નથી, પૂતગલ તરફ આપણે જ ખેંચાઈએ છીએ. ખેંચાતા પહેલા આપણે તેને જાણીએ છીએ. પૂતગલ દ્રવ્ય જગતમાં હાજર છે અને નિષ્ક્રિય છે. પૂતગલ ડિસ્ટર્બ કરવા આવતું નથી. પૂતગલને શોધતા શોધતા આપણે જઈએ છીએ. તેને જાણ્યા પછી આપણામાં ઘણી પ્રક્રિયાઓ થાય છે, આકર્ષણ થાય, ખેંચાણ થાય, ગમે ન ગમે. ગમે એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, મેળવવું, સાચવવું, આસક્ત થવું, મમત્વ કરવું, આ બધું પછી ઊભું થાય. આપણું મમત્વ આત્મા ઉપર તો નથી, આપણું મમત્વ દ્રશ્ય પદાર્થો જે દેખાય છે તેના ઉપર છે. પૂતગલ દ્રવ્ય આત્માથી આપણાથી ભિન્ન છે, સ્વતંત્ર છે. આપણી સાથે તેને કંઈ જ લેવા દેવા નથી. તે પોતે પોતાથી છે અને આપણે એટલે આત્મા ચૈતન્ય પદાર્થ પોતે પોતાથી છે. પરંતુ એ પૂતગલ દ્રવ્ય તરફ આપણે ખેંચાઈએ છીએ અને તેમાં ભળીએ છીએ.
બસ ગાથા 57 ની વાત થાય છે. 57મી ગાથાનું સૂત્ર છે 6 દ્રવ્યોનું સ્વરૂપ અને તેની સ્વતંત્રતા. આખી દ્રવ્યનું યોગની સમજણ છે, તત્વજ્ઞાનની સમજણ છે. અધ્યાત્મનો આધાર તત્વજ્ઞાન હોય છે. દરેક ફિલોસોફીને ધર્મ હોય છે અને દરેક ધર્મને ફિલોસોફી હોવી જરૂરી છે. તત્વજ્ઞાન વિના ધર્મનું સ્વરૂપ ન હોઈ શકે અને ધર્મ વિના તત્વજ્ઞાન પાંગળું છે. ધર્મ એનો આચારનું સ્વરૂપ છે. ઇટ ઇઝ કોડ ઓફ કોન્ડક્ટ. શું કરવું, શું ન કરવું, કેમ વર્તવું, કેમ ન વર્તવું, આખો વર્તનાનો ધર્મ છે. ફિલોસોફી ઇઝ કોડ ઓફ થોટ્સ. વિચાર કયા આધાર ઉપર, કયો વિચાર, જો વિચાર જ મૂળથી બોધો હોય, ખોટો હોય, ભ્રાંત હોય, તો એનો ધર્મ કદી સાચો હોઈ ન શકે. એટલે પહેલા ધર્મની ચોકસાઈ કરવી હશે. તો ધર્મના આપણે જે કંઈ બાહ્ય સ્વરૂપ જોઈએ છીએ એનું આચાર વિચારનું છે, એની ફિલોસોફી શું છે, એની પાછળ તત્વ શું છે, કયા તત્વજ્ઞાન ઉપર ઉભા છે. એ તત્વજ્ઞાનનું યથાર્થ એને કહેવાય છે દર્શન. તો દર્શન અને આચાર આ બંને એક સિક્કાની બે બાજુ છે. તત્વજ્ઞાનની તાત્વિક સમજ ભલે બહુ ઊંડાણથી ન હોય, ભેદ ભાંગામાં જવાની જરૂર નથી. નહીં નિક્ષેપ નિશ્ચય સપ્તભંગી એ પ્રમાણ એ બધામાં ઊંડા ઉતરવાની કદાચ ન ઉતરીએ, પણ મૂળભૂત વસ્તુ જાણવી જોઈએ, સમજવી જોઈએ. એ સમજ માટે આ ગાથાની અંદર કૃપાળુ દેવે વાત મૂકી છે. એટલે એની ભૂમિકામાં જ મહારાજ સાહેબે કહ્યું કે ભાઈ દરેક દ્રવ્યો સ્વતંત્ર છે, ગમે તેટલા વખત સુધી કોઈ બે દ્રવ્યો સાથે રહે તો એની વિશેષતા એ છે કે પોતે એકમેક થતા નથી, સાથે રહે પણ એકમેક થતા નથી, રૂપાંતર પામતા નથી. જડ જડ જ રહે ત્રણેય કાળમાં, ચેતન ચેતન જ રહે ત્રણેય કાળની અંદર, પૂદગલ પૂદગલ જ રહે, આત્મા આત્મા જ રહે. દરેકે દરેક છ દ્રવ્ય છે આ જગતની અંદર આ લોકમાં, અને છ દ્રવ્યના સમૂહને લોક કહેવામાં આવે છે. એ છ છ દ્રવ્યો સ્વતંત્રપણે જુદા છે, ત્રિકાળ જુદા છે. કયા છ દ્રવ્યો? તો આ છ દ્રવ્ય છે, એની અંદર પાંચ છે એ તો જડ છે અથવા અજીવ છે, અને પાંચ અરૂપી છે. ચેતન પણ અરૂપીમાં જાય, પૂદગલ દ્રવ્ય રૂપી છે, અને જીવની દ્રષ્ટિએ જુઓ તો ચેતન દ્રવ્ય એક જ જીવ છે, બાકીના અજીવ છે. અજીવમાં પાંચ, અરૂપીમાં પાંચ. ચેતનને લક્ષમાં લ્યો તો જડ પાંચ, પૂદગલને લક્ષમાં લ્યો તો અરૂપી પાંચ. ગરબડ નહીં કરશો, બરોબર સમજી લો. જરા એક્સરસાઇઝ કરવી પડે, થોડુંક આપણે એનું વિચાર ચિંતન કરીને વાતને બેસાડવી પડે કે પૂદગલ સિવાય બધા દ્રવ્યો અરૂપી છે. જ્યારે પૂદગલની વાત કરતા હોય ત્યારે નક્કી બધા અરૂપી છે, અને જીવની વાત કરતા હોય ત્યારે બધા જડ છે. એટલે જડ દ્રવ્ય અને ચેતન દ્રવ્યનો જે વિભાગ છે એની સ્વતંત્રતા છે, એનું સ્વતંત્ર સ્વરૂપ છે એ ખ્યાલમાં આવે. જૈન દર્શન એ દ્વૈતવાદ ઉપર આધારિત દર્શન છે. દ્વૈતવાદ એટલે જડ અને ચેતન, અને આ બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. અનંત કાળ સુધી સાથે રહે તો પણ એકબીજાના રૂપમાં પરિણામ પામતા નથી, તદ્રૂપ થતા નથી. દરેક પોતાની સ્વતંત્રતા જાળવી રાખે છે. જીવ જીવ જ રહે છે અને જડ જડ જ રહે છે. આવું દ્વૈતપણું એ આધ્યાત્મિક દર્શનનો પાયો છે. આ ફિલોસોફિકલ આસ્પેક્ટ છે. એ ફિલોસોફિકલ આસ્પેક્ટ્સના આધાર ઉપર, તત્વજ્ઞાનના સ્વરૂપના આધાર ઉપર ધર્મની માંડણી છે કે હવે બાકીના જે છે એ દ્રવ્યો જડ છે, એનામાં ચેતનતા નથી, એનામાં કોઈ પ્રેરણા નથી, એનામાં કોઈ સ્ફૂર્ણા નથી. હવે એનું સ્વરૂપ એની રીતે જાણવાનું છે એના સ્વભાવથી. તો એ જાણવા માટે દરેકને અહીંયા એક આનંદગંજીનું રૂપક સરસ આપ્યું છે કે સતત સાથે રહેવા છતાં એ આત્મા એમ કહે છે કે મારા આયુષ્યનો યોગ પૂરો થયો, હવે જોવું પડશે, કાયા તું મારી સાથે ચાલ. કેમ કે બીજી કઈ કાયા મળશે એ ખબર નથી, આ મળી છે એની સાથે તો મોહ થઈ ગયો છે, લગાવ થઈ ગયો છે, અને એ કાયાને એટલી બધી પાળી પોષી છે, સજાવી છે, એના માટે અનેક પ્રકારના અનર્થ કીધા છે, પાપ કીધા છે, અધર્મ કર્યા છે, ખટરસના ભોજન કર્યા છે. આને શણગારવામાં કંઈ બાકી રાખ્યું, બધી સંપત્તિ આને માટે આપી દીધી છે. હવે કે તું હલ ને, હવે નવો ક્યાં દેહ નિહાળવો જેની સાથે આટલો પરિચય થયો છે. જો મારે જવાનું છે તો તું ભેગી ચાલ, અને નહીં આવતો યાદ રાખજે, તું નહીં આવ તો કંઈ તું જીવી શકીશ નહીં. મારી ગેરહાજરીમાં કોઈ તને રાખશે પણ બાળીના. ઓલી જવાબ આપે છે, બસ બળી જાઓ, ખાક થઈ જાઓ, પણ તારી સાથે સ્વભાવનું દર્શન જુઓ. એક કે છે નહીં, એટલે કાયાનું જતન ગમે તેટલું કરીએ, કેટલો મોહભાવ આપણો, શરીરમય બનીને જીવીએ છીએ, શરીર થકી જીવીએ છીએ અને એ શરીર પ્રત્યેનો કેટલો રાગ છે કે કેટલાય પાપ જગતમાં આત્મા માટે કરીએ છીએ કે શરીર માટે કરીએ છીએ. કેટલી વસ્તુને આપણી સમજ હોય છતાં આપણને એમ થાય કે પાપ છે, અનર્થ છે, અધર્મ છે, કરવું પડે છે, કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? એના કેન્દ્રમાં શરીરનું સુખ એ સિવાય કંઈ નથી, અને છતાં શરીરનું આ સ્વરૂપ છે. તો એ સમજાવે છે કે આ તત્વજ્ઞાનને સમજી લ્યો, જો એ નહીં સમજાય તો ધર્મ નહીં સમજાય. વિતરાગ ધર્મ સમજવો કઠિન પડે છે, કારણ કે વિતરાગ ધર્મ માત્ર ચેતન દ્રવ્ય માટેનો ધર્મ છે. સુખ, મુક્તિ, શાશ્વતપણું, સમાધિ, આનંદ, પ્રસન્નતા આ કોને સંભવી શકે? ચેતનને. એટલે આખો ધર્મ જે છે એ ચેતન આધારિત છે, આત્મા આધારિત છે. પૂતગલનું તો ગમે તે થાય, આવે ને વિખરાય, એના તો રૂપ બદલાય, એનું એકેય રૂપ કાયમ નથી. એ તો પરમાણુ રૂપે છે, ભેળા થવું અને વિખરાવું આ જ એનું સ્વરૂપ છે, અને રોજ જીવનમાં અનુભવમાં આવે છે. રસોઈ થાય છે તો શું થાય છે? હે, ભેગું થાય છે. રસોઈ થાય છે એટલે ભેગું થાય છે, અને આહાર લીધા પછી શું થાય છે? છૂટું પડે છે. મકાન બાંધીએ છીએ તો શું કરીએ છીએ? ભેગું થાય છે, અને પછી ધીરે ધીરે મકાન પોતાની મેળે છૂટું થાય છે. ધરતીકંપથી, હવામાનથી, પવનના સપાટાથી, પાણીના પ્રહારથી, સૂર્યના તાપથી આપણું મકાન તો જીર્ણ થાય છે. જેવું બાંધ્યું એવું રહે ન રહે. કોઈ પણ વસ્તુ, જગતની કોઈ પણ પદાર્થ, કોઈ પણ રચના, આ રચના છે એ પૂતગળની છે. રચના છે એ પૂતગળની છે, અને પૂતગળની રચનાનું એક મોટામાં મોટો ધર્મ દર્શન બતાવે છે આપણને ધર્મ, કે એનું કામ જ ભેગા થવું અને વિખરાઈ જવું. એ આજ વિખરાય, કાલ વિખરાય, એ આખી સમયની વાત છે. પરંતુ સમયે સમયે વિખરાય છે એ ખબર પડે. આમ તો હકીકત ખરી કે નહીં? સમયે સમયે એ પૂતગલ પરમાણુ વિખરાતું જાય છે, એ અણુ છૂટા પડે. મેડિકલ સાયન્સ શું કહે છે? શરીરના કોષ છે એ બધા બદલાય છે. તમારા શરીરની જે રચના છે એ આપણે અંગની રચના જોઈ શકીએ છીએ, કોષની રચના આપણે જોઈ શકતા નથી. પણ એક મેડિકલ સાયન્સ એમ કહે છે કે તમારા આ શરીરનું બંધારણ છે ને, એના એક એક અવયવના બંધારણ, એક એક અંગ ઉપાંગના બંધારણો બદલાતા જાય છે. હા, એ બધું એક સમયમાં કે કરોડો ક્રોસો નાશ પામે અને નવા ઊભા થઈ જાય, આ બધું જ છે. શરીર છે એ પણ એક રચના છે, મકાન છે એ રચના છે, વાનગી છે એ પણ એક રચના છે, આભૂષણ છે એ પણ એક રચના છે. ઘાટ બદલાવી નાખીએ, સોનાના મૂળભૂત ધાતુની જુદી જુદી રચના છે. તો પૂતગલનું એક સ્વરૂપ કે પૂતગલનું સ્વરૂપ રચનાનું છે. એકત્ર થવું અને વિખરાવવું એનો સ્વભાવ છે. એકત્ર કરવાનું કામ આપણું છે, વિખરાવવું એનો સ્વભાવ છે. આપણી ઈચ્છા નથી કે વિખરાઈ જાય, પણ એ વિખરાયા વિના રહે નહીં. આપણે સરસ મજાના કપડાં લાવીએ, કેવા શાઇનિંગ મારતા હોય, અને છ મહિના પછી કાઢીએ તો કેવા આપણને થાય કે આનું શાઇનિંગ ક્યાં ગયું? ગયું. એમાં તે કબાટમાં રાખ્યા હોય તોય ભલે, અને ભોયરામાં રાખ્યા હોય તોય ભલે, અને આપણું શાઇનિંગ એ 40 વર્ષ પછી નબળું પડે છે કે નહીં? રોજ ઉજાડીએ છીએ, રોજ ઉજાડીએ છીએ, છતાં શાઇનિંગ નબળું પડે છે. અને જેની અંદર આત્મતત્વ જોરમાં છે એનું શાઇનિંગ જુદું દેખાય, એનું તેજ. કે શરીર ભરે કૃશ હોય પણ તેજ જબરજસ્ત જગારા મારે છે. અંદરનો આત્મા વધારે પ્રગટ છે, શરીરનું મહત્વ એને ઓછું છે. એને શરીરની બહુ ચિંતા કરી નથી, એને આત્મતત્વની ચિંતા કરી છે. આત્મા ઉપરની કાળાશ મલિનતા એ કાઢી છે, એટલે આત્મતત્વની ઉજાસ એટલો બધો છે કે અંદર હોવા છતાં જગારા મારે છે. ભલે બહાર શરીર હોય તોય અંદરનો આત્મા, અને આત્માના તેજ છાના રહી શકતા નથી. મોટા બલ્બ હોય એના ઉપર કપડાં થોડાક રાખ્યા હોય તો પણ એ પ્રકાશ તો આપે જ. ગમે તેટલા વાદળા ઘનઘોર હોય તો પણ સૂર્ય પ્રકાશિત હોય એટલે એનાથી આખી ધરતીનો ઉજાસ હોય જ. એમાં સૂર્યના આડા વાદળા છે એટલે કંઈ હમાસ જેવો અંધકાર હોય નહીં કોઈ દિવસ. ભલે વાદળા હોય, આપણે કે કાળું ઘોર અંધારું છે, એ અંધારામાં આપણને બધું દેખાય છે. કારણ કે સૂર્યનો પ્રકાશ એ તેજસ્વી છે, એમાં ચૈતન્ય છે, એને પોતાનો પ્રકાશ છે. મલિનતા છે કસાયોની છે. સંયમ હોય તપ હોય તો એ મલિનતા આછી થઈ જાય, એનું પળ આછું થઈ જાય, એટલે આત્માના તે ઢાંકા ઢંકાય નહીં, એ છાબડે ઢાંકી શકાય નહીં. શરીરરૂપી છાબડાથી આત્માના તેજ ઢંકાય નહીં. એટલી વાત સરસ મજાની મૂકે છે કે ભાઈ મૂળભૂત રહસ્યો, અને આ જીવને જે મોટામાં મોટી ભૂલ છે એ છે એનું મિથ્યાત્વ, દર્શન મોહ. દર્શન મોહનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ સમજવાનું શું, કેવી રીતે સમજાય? પ્રતિભાવે એને સમજવા માટેનો દાખલો કે દર્શન મોહ છે. શરીર તે હું, પછી મકાન તે મારું, સંતતિ મારી, સગા સંબંધી મારા, ધંધો મારો, માન પદ પ્રતિષ્ઠા મારી, આ બધું તો સમજાય, પછીનું છે. એ બધાના મૂળમાં શું? કેમ કે એ બધું મારું કેની સાથે આવે? શરીરથી, શરીરની ઓળખાણ જે છે એનાથી મારું નિર્માણ થાય. શરીર વિના મારું નિર્માણ થાય નહીં. મારું શબ્દ જ્યારે બોલીએ, ઓનરશિપ, એ કેની? તો કે આત્માની નહીં, શરીરની, બોડીની. એ બોડી તે હું. ભાઈ આ ઘર કોનું છે? એટલે તરત મારું છે. એ મારું કોનું કીધું? શરીરનું કીધું. આ છોકરો કોનો છે? મારો છે. આ પદાર્થ કોનો છે? મારો છે. જગત આખામાં મમત્વની જે જાળ બિછાઈ ગઈ છે એની મૂળમાં, મિથ્યાત્વના મોહમાં, દર્શન મોહના મૂળમાં કોણ? દેહાધ્યાસ, શરીર તે હું. બદલાય છે. મનુષ્યનું હતું 3 ઇંચનું થયું, 3 ઇંચમાં પણ અનંત પ્રકાર થયા, બધા લીધા છે શરીર. કયું શરીર તારું? બધા તારા જ હતા, ધારણ કરનાર તું જ હતો, છોડ્યા પણ તે જ. પણ જ્યારે મારું મારું કરે છે ત્યારે કયું શરીર તારું? તો આપણે આઈડેન્ટિફાઈ ન કરી શકીએ. એટલે દેખાય મારું, કયું મારું? આ અત્યારે છે એ મારું. ઓલા એમ કે પણ આ શરીર છૂટી જાય પછી તું શરીર વિનાનો, તો આવશે એ શરીર મારું. આખી મિથ્યાત્વ દર્શન મોહનું મૂળ. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની પહેલી આ શિષ્યની ગાથામાં જવાબ આપ્યો, પહેલી ગાથામાં આપ્યો કે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. ભાઈ ચર્ચા બધી પછી કરીશું, તર્ક પછી આપીશું, તારી શંકાનો જવાબના અમે પણ તર્કથી ઉત્તર આપીશું, બધું બરોબર. પણ તને મૂળભૂત ભૂલ કહી દઈએ છીએ કે તારી ભૂલ શું છે? તને આત્મા જણાતો કેમ નથી? આત્મભાન કેમ થતું નથી? તું પોતે જ આત્મા સ્વરૂપ હોવા છતાં ભાનમાં કેમ આવતો નથી? આવું આશ્ચર્ય કેમ? પોતાને પોતાની ઓળખાણ ન હોય, પોતે પોતાનું ભૂલી જવું, પોતાને પોતાનું ભાન ન આવવું, આવું જગતમાં આશ્ચર્યનું કારણ શું? તો કે મોટામાં મોટી ભૂલ તારી મિથ્યાત્વ દર્શનમાં. દર્શનમાં જો મંદ પડે તો સ્વરૂપની જાગૃતિ પ્રગટ થાય. જૈન દર્શનની અંદર આ મિથ્યાત્વ એ શબ્દ પ્રયોગ સરસ રીતે મુકાયો છે. અન્ય દર્શનમાં હજી આવી મૂળભૂત તત્વની વિચારણા થઈ નથી. હજી તો અદ્વૈતની અંદર કે જડ ને ચેતન બંને એક જ છે આવી પણ ભ્રમણા થાય, અને આત્મા જડની સાથે હોય તો જડે ચેતનવન બની ગયું. જો આ શરીર હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, આ ચેતનની ક્રિયાઓ કરે છે ને બધી. ત્યારે આ જ્ઞાનીઓએ સૂક્ષ્મતાથી કીધું કે ભલા માણસ, ચેતનના સ્વરૂપનો તો વિચાર કર, તો ચેતન હાલવાની ક્રિયા કરી શકે ખરું? ચાલવાની, ખાવાની, પીવાની કંઈ તો નથી કરી શકતું, તો એની ક્રિયા નથી. થોડી ભ્રાંતિમાંથી બહાર આવવું પડે. વિચારની જ્યાં સુધી ઊંડાણ નહીં આવે ત્યાં સુધી આપણને આ તત્વજ્ઞાન સમજમાં નથી આવતું, અને તત્વજ્ઞાન જ્યારે નથી પકડાતું ત્યાં સુધી બધો ધર્મ અર્થહીન લાગે છે, કંટાળાજનક લાગે છે. આટલા આટલા વખતની અંદર આપણે ધર્મ કર્યા હોય, કેટલા જન્મો ધર્મની આરાધના કરી, આ આત્માએ આત્મિક સુખ માટે આ પહેલો જન્મ નથી કે આ પ્રયત્ન કરે છે આટલો બધો. અનંત જન્મોમાં કર્યું છે, કોઈ સાધન છોડ્યું નથી. ઓછું વધતું થયું હશે, દરેકના જીવનની સાધનાનો હિસાબ જુદો જુદો હોય છે, પણ નથી કરી એવું નથી. જો ન જ હોત અને શ્રદ્ધા થઈ ન હોત તો અત્યારે અહીંયા હોત જ નહીં. હોય જ નહીં. કોઈ જીવ અધ્યાત્મની બાબતમાં રસ ન લેજો અને પૂર્વજન્મનો સંસ્કાર ન હોય તો અત્યારે કઈ નિશાળમાં ભણ્યો હતો કે તું આત્માને ગોતવા જાજે? ગ્રેજ્યુએટ થયો હોય, ડબલ ગ્રેજ્યુએટ થયો હોય કે પ્રાથમિક શાળાએ જ્યાં ગયો હોય, ક્યાંય નથી. જીવને પોતાના હજી ઊંડે ઊંડે રહેલા સંસ્કાર એને અહીંયા બેસવા માટે ખેંચી આવે છે, આકર્ષણ કરે છે. એ પરમાત્માના દર્શન કરવા આવે છે. શું ભયડું પરમાત્મામાં શું છે આમાં? તારે શું કેમ દર્શન કરવા છે? તારે શું કેમ ધર્મગ્રંથ વાંચવા છે? કઈ બે બીજું વાંચ ને, શેરબજારની ચોપડી કઈક બે ચાર પૈસા કમાઈશ. કેમ આ અંદરથી ખેંચાણ કેમ આવે છે? ભાવ કેમ થાય છે? સવારના પોરમાં બધું કામ એડજસ્ટ કરીને એમ થાય કે ચાલો જઈએ. આની અંદર આટલા વર્ષ બીજે ભણ્યો હોત ને, પાર્ટ ટાઈમ કોર્સ કર્યા હોત ને, તો સારી જોબ મળત, પાર્ટ ટાઈમ આવક થાત. બહેનોના ક્લાસમાં જાય તો કુકિંગના ક્લાસ શીખે, ભરતગુંથણના શીખે, એમ્બ્રોઇડરી શીખે, પેઇન્ટિંગ શીખે, અને પછી નવું નવું કંઈક કામગીર કરે તો હો બહે રૂપિયા કમાય. આપણે અહીંયા જઈએ તો એવું કંઈક કરી શકીએ. કેમ ઈચ્છા થાય છે? અહીંયા પંદર વર્ષ ત્યાં આપણે સ્વાધ્યાયમાં બેઠા હોય, શું સર્ટિફિકેટ કોણ આપે? શું આપે? અને એ સર્ટિફિકેટ લઈને તો ક્યાંક કે ભાઈ મારે કામ જોઈએ છે, અનુભવ છે, હા 15 વર્ષ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં સ્વાધ્યાયમાં નિયમિત જતો હતો. ઓલો કે અહીંયા જ જા આવે, મારે કઈ તારું કામ નથી. તું આમાં કઈ મને મદદરૂપ થઈ શકે એમ નથી. એ સુધીરભાઈ કે સજાવટમાં તારું કામ ન હાલે, તું જા આવે, અહીંથી નહીં મળે ક્યાંય. અને છતાં કોઈ લાભ દેખી તો પૌદ્ગલિક લાભ નથી, છતાં મન કેમ અહીંયા પ્રસન્નતા પામે છે, ગમે છે, આવવાની ઈચ્છા થાય છે? કંઈ ન મળે તો કંઈ નહીં, અહીંયા જવાથી કંઈ ન હું કમાઈ લઈશ બીજી રીતે, પણ મારે અહીંયા તો કેવું છે, કદાચ અહીંયા મારે કામકાજની અંદર થોડુંક મુશ્કેલી પડશે તો વધારે મહેનત કરી લઈશ, પણ અહીંયા જવું છે. શું કામ? અંદરથી તને જે પુકાર આવે છે એ પુકાર જન્મો જન્મની સાધનાઓ કરી છે એને કારણે આવે છે, પણ આવવું પડે છે. રસદાઈ છે, અતિ રસદાઈ. જો સમજ પડે તો સમજાય, પછી ધર્મ જેવો આનંદ બીજા કે મનો આવે. બધી ઘટનાઓ બને, તમે કયો કે બન્યા કરે છે આ બધું, આ બધું બન્યા કરે છે અને બનશે ભાઈ. આ કોઈ વસ્તુ કોઈના હાથમાં નથી. તું એકવાર પર થવાની જે આની ટેકનિક છે એ આ ધર્મની અંદર તમને એ ટેકનિક મળશે, કારણ કે દ્રવ્યની સ્વતંત્રતાનું તત્વજ્ઞાન બેસી ગયું છે. જ્ઞાની કે છે કે આ દર્શન મોહ નહીં ટળે, દર્શન મોહ નહીં ટળે ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થતો નથી. દેહભાવથી કરેલી સાધના દેહની સાથે જ અસ્ત થઈ જાય છે. જેમ દેહભાવથી મળેલું જ્ઞાન જાણકારી એ દેહની સાથે સમાપ્ત થઈ જાય છે. ગમે તેવો મોટો બેરિસ્ટર હોય, એનો દેહ ગયો તો એની બેરિસ્ટરી પણ ભેગી જ ગઈ, ડોક્ટરી પણ ભેગી જ ગઈ. એ શું ભેગું લઈ જાય? જ્યાં જશે ત્યાં પાછું નવી ગોળી નવો દા. પણ જે સાધના એણે કરી છે, જે અભ્યાસ કર્યો છે, એ પોતાના સ્વરૂપની સાથે અનુસંધાન જેને થયું છે એને એ સંસ્કાર સાથે આવે છે. આ સંસ્કાર છે. મિથ્યા એટલે દર્શન મોહ, એ દેહમાંથી હું પણ ચાલ્યું જવાની પ્રક્રિયા છે. એ ટળવો જોઈએ અને પોતાને પોતાના અસ્તિત્વનું ભાન થવું જોઈએ કે હું આનાથી જુદો છું. એ કહે છે કે આત્માનો સ્વીકાર નથી કર્યો આ જીવે હજી, તો કહે છે સ્વીકાર નથી કર્યો. ઇનકાર કરવાથી તું આત્મા મટી જતો નથી, તું કદાચ દલીલ જીતી જઈશ, કોકની સાથે વાદ વિવાદમાં સામાને હરાવી દઈશ કે આત્મા છે જ નહીં, પણ તેથી તું આત્મા મટી જતો નથી. માટે એક તત્વ દ્રવ્યનું યોગનું આપ્યું, બીજું આપ્યું ધર્મકથાનું યોગ કે ભાઈ જે જે પાત્રો પ્રત્યે તને આદર છે એ બધા જ પાત્રોએ એના જીવનમાં કેવા કેવા કષ્ટ સહન કર્યા, કેવી કેવી યાતનાઓ સહન કરી, કેવી કેવી પીડાઓ ભોગવી, અને તત્વને જાળવી રાખી અને કેવી રીતે પોતાની સાધનાને ઉજાડી, આ બધી ગાથાઓ જે આવે છે એ ધર્મકથાનો યોગ. એ ધર્મકથાનો યોગ સાંભળીએ ત્યારે રોવાણા ઊભા થઈ જાય, કર્મનો ખેલ સમજાય ત્યારે. અને એક જ્યારે એવો કર્મનો ખેલ થયો હોય ત્યારે પણ એમણે રાખેલી સ્વસ્થતા એ કેવી છે? શાસ્ત્રમાં આપણે સૌ જાણીએ છીએ શ્રેણિક મહારાજાની કથા છે. આપણને શ્રેણિકનું શું ગમ્યું? વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણંજો. આ જલસા આવી ગયા. એક નૌકારસીનું પછખાણ પણ નહીં, કોઈ વસ્તુનો ત્યાગ નહીં, એક પણ પછખાણ નહીં, અને એ તીર્થંકર થશે. આપણે શ્રેણિક જેવું થવું છે. હે પ્રભુ, અમને શ્રેણિકની અવસ્થા જોઈએ છે. અમારે ચંદનબાડા જેવા તપ જોતા નથી. પુણ્ય જેવું અમારી દરિદ્રતા અમારે જોઈતી નથી. અમને તો શ્રેણી ગમે, ભગવાનની કથામાંથી અમને ગમે શ્રેણી. ઠાણાંગ સૂત્રની આ વાત આવે અને જ્યાં એમ કે શ્રેણીક મહારાજાને ક્ષયિક સંકિત હતું, નર્કની અંદર પણ સ્વરૂપનો અનુભવ કરે છે અને પેલા તીર્થંકર થઈને આવતી 24મી પદ્મનાભ નામના તીર્થંકર થશે, એ ધર્મકથા વાંચીને કેટલો આનંદ થાય. પણ એ જ શાસ્ત્રોને ઊંડાણથી વાંચ્યા હોય, એ જ શ્રેણીકના ચરિત્રને જોયું હોય કે શ્રેણીક મગધનો અધિપતિ છે, મગધનો, એને અનાથી મુનિ પછી સમ્યક દર્શન ભગવાન મહાવીર પાસે જઈને થાય છે અને ભગવાન મહાવીરને એને રોમે રોમની અંદર મહાવીરની શ્રદ્ધા અને મહાવીરની ભક્તિ થાય. અણુએ અણુની અંદર કંઈ ન કરે, આટલું શાસન સંભાળતો હોય તો પણ એ ભગવાનના ક્ષેમ કુશળ ન આવે ત્યાં સુધી મોઢામાં. એ શ્રેણીકના જીવનની અંદર દુર્ઘટના પાછલી અવસ્થામાં શું થઈ, કોણિક શ્રેણીકના પુત્ર ક્રોણિકે શ્રેણીકને જેલમાં પૂરીને ફટકા મારે, ચાબુકના ફટકા મારે, એક એક ફટકો વાગતો જાય કારાગૃહની અંદર અને શ્રેણીકના મોઢામાં જ નીકળે જય મહાવીર. સમતા, ભક્તિ પ્રભુ પ્રત્યેની, કઈ નૌકારસી નથી, પછખાણ નથી લેતો, પણ પછખાણ વિનાની એની પ્રભુ ભક્તિનું સ્વરૂપ કેવું. શાસ્ત્રકારો એક જગ્યાએ લખ્યું છે કે આચાર્ય સરસ કે ભગવાન મહાવીર એ મગધ દેશમાં જ વિચરણ કરતા હતા જ્યારે શ્રેણીક કારાગૃહમાં હતા ત્યારે. શ્રેણીકને રોજ ફટકા પડતા હતા એ મહાવીરના ધ્યાન બહાર હતું, સર્વજ્ઞ હતા, કેવડી હતા, પ્રભુના ચાતુર્માસ રાજગીરીમાં જ થયા, મગધની રાજધાની. ભગવાન બિરાજમાન હતા. કેવડીનું વર્ણન કરતા કહે છે કે કેવડીની સેવામાં ઓછામાં ઓછા કરોડ દેવતાઓ હોય અને સર્વજ્ઞને બધાની પર્યાય દેખાય. પ્રભુને આ શ્રેણીક મહારાજાની અવસ્થાનું ભાન નહીં થયું હોય. શ્રેણીકને આ વિકલ્પ નહીં થયો હોય અને જો ભગવાને એમ કીધું હોત કે આ સમવસણની અંદર આજે ધર્મદેશનામાં મહારાજા શ્રેણીક કેમ હમણાં દેખાતા નથી, આવો વિકલ્પ આવતા હોય ન આવે, તરત મુમુક્ષુને સાધકને હમણાં કેમ ખાતા નથી, તપાસ કરી ભગવાન મહાવીરને નહીં કરાવી હોય, એ બોલ્યા નહીં હોય. અને ભગવાન બોલે તો અલગ, કરોડ દેવતામાંથી બધા દેવ દોડે ને, કે જલ્દી જઈને શ્રેણીકને કહીએ કે પ્રભુ તમને સભામાં યાદ કરે છે અને જ્યાં હું અહીંયાથી પકડી લાવે ને, દેવતાઓને શ્રેણીકને છોડાવવામાં કઈ વાર લાગે, કોઈ ઘટના બની નથી. આ કર્મસત્તા, ધર્મસત્તા, આત્માની સત્તા, આ તત્વજ્ઞાન જ્યારે સમજાય ત્યારે જે ક્ષયિક સંકિતનો ધણી છે એને પણ એને પૂર્વે કરેલું કર્મ છોડતું નથી, ભોગવવું પડે છે અને ભોગવવામાં સમર્થન કેવડીનું પણ છે કે અમે પણ તારા આ કર્મ જે ઉદયમાં આવ્યા છે એને ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે તીર્થંકર કોઈ કરતું અકર્તું કરી શકતા નથી. તીર્થંકરને પોતાને ભોગવવા પડે છે, ગોસાડાનો ઉપસર્ગ થાય, તેજો લેસિયાનો. ભગવાન મહાવીરને એક સર્વજ્ઞ અવસ્થામાં જો ભોગવવો પડતો હોય તો એના ભક્તોને નહીં ભોગવવું પડતું. અને આપણે ભગવાન આમાં મેંડા હોય કે હા હું જોતો નથી ને કરતો નથી ને કાંઈ નથી ને આ હું આટલું કરું છું ને કોઈ સાંભળતું નથી ને કોઈ જોતું નથી, કોઈ મારું ધ્યાન રાખો છો? એક મમુક્ષુ એક એટલો બધો અહમમાં પડે, અમે આવી છે ને અમારું તમે, અરે તું રહેવા દે, તું તારા કર્મ ભોગવશ, બીજો શું કરે એમાં? કોઈ કઈ કરી શકે? પણ આપણને તો તરત જ આ બધા સ્વાર્થના સંબંધો જાગે, દ્રષ્ટિ નથી તત્વની એટલે બધું જાગે, માન જાગે, અભિમાન જાગે, હું પણ જાગે, એટલે તરત એમ થાય કે મને ન કહેવું જોઈએ. અને નાની નાની બાબતમાં આપણી માખી છેકાઈ જાય. આ ધર્મકથાનો યોગ જ્યારે સાંભળો ત્યારે થાય કે કેવી સ્થિતિ હશે, શું પુણ્ય શ્રાવક, શું આ ચંદન બાળા, કે શું આ શ્રેણીક મહારાજા કામદેવ શ્રાવક, એક એકના ચરિત્રો ધર્મકથામાં જ્યારે આવે, અને એવા મોટા મોટા મહર્ષિઓના, જ્ઞાનીઓના, સ્થૂલીભદ્ર હોય, શાલીભદ્ર હોય, કર્મ કોઈને છોડતું નથી, આપણો મિથ્યાત્વ મોહ જતો નથી, દર્શન મોહ ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થતો નથી. તું સ્વીકાર કર આત્માનો, એ જ તારું સમ્યક દર્શન છે. કે છ દ્રવ્યમાં હું એક આત્મદ્રવ્ય છું અને દેહથી ભિન્ન છું. દેહની સાથે હોવા છતાં હું અસંગ છું. કૃપણોદેવે અડધી લીટીમાં આ સમ્યક દર્શન સમજાવ્યું. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. ભિન્ન છે, કોઈનો સાથ પછી મળવાનો જ નથી, હું અસંગ જ છું. તો પછી ભિન્ન રહેવાનું જ છે કાયમ. જો હું અસંગ છું તો ભિન્નતા કાયમની છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી કાયમ ભિન્ન છે, અનંત વર્ષો સાથે રહે છતાં પણ ભિન્ન છે, એકમેક થઈ શકે નહીં. આવો ચરણ કરણાનો યોગ પછી કીધો. એ કે છે ભાઈ, ચારિત્ર એટલે જ્યારે આવું કંઈ પણ પ્રકારનું જીવનની અંદર આવા આપણા મિથ્યાત્વના, પૂર્વના અજ્ઞાનના, મોહના કારણે કર્મના ઉદયો આવે તો એને વેદવા કેવી રીતે, નવા ન બંધાય અને શાંતિથી એ ભોગવી લેવાય, સમાધાન કરીને. એ ચરણ કરણાનો યોગ, આર્થ ધ્યાન ન થાય તો ભાઈ સામાયિકમાં આવ, જાપ કર, પ્રભુનું સ્મરણ કર, તો તે સમયે આર્થ ધ્યાનમાંથી તું ધર્મ ધ્યાનમાં આવીશ. આર્થ ધ્યાનમાં રહીશ તો દુર્ગતિના બંધ પડતા જશે. એક તો કર્મ ભોગવશ અને નવા અનંત બાંધશ, એની જગ્યાએ તું ધર્મ ધ્યાનમાં આવ. તને ચરણ કરણાનો યોગ કહે છે કે જીવનનો એવો ક્રમ કર કે ગમે તે પ્રકારનો ઉદય આવે તો પણ તારી શાંતિ, તારી સમતા, તારી સ્વસ્થતા રહે. સામાયિકનો રોજ અભ્યાસ કર, કૌશગનો અભ્યાસ કર, રોજ ગ્રહા નિંદાનો પાઠ કર, રોજ ક્ષમાપનાનો પાઠ કર, જીવ સાથેની મૈત્રી કર. તો આ ચરણ કરણાનો યોગ છે. એમાં કે છે આ બધી મારગણાઓ કેવી, લેસ્યાઓ કેવી, આ બધું તો પછી ભેદ છે બધા, એના જુદા જુદા સાધના અનેકાંત પ્રકારે ભગવાને કીધી છે. કોઈ એક જડતા નથી કે મહાવીરનો અનુયાયી એટલે આમ જ કરવું, ના, હજાર પ્રકારની સાધના છે. પ્રત્યેકની સાધનાનું સ્વરૂપ જુદું જુદું છે. પુણ્યાની સાધના જુદી છે અને કામદેવ શ્રાવકની સાધના પણ જુદી જ છે. જુદાય હોય વાંધો નહીં, પણ સાધનાનું કેન્દ્ર એક જ છે, ચૈતન્ય, પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા અને સમ્યક દર્શન. એમાં મિથ્યાત્વ ક્યાંય આધાર હોઈ શકે નહીં. અને ગણિતાનો યોગ આખો આવે છે. જગતના બધા જ જીવો કાંઈ એનો અભ્યાસ કરી શકે નહીં. કર્મની પ્રકૃતિઓ, અને એક પ્રકૃતિઓ અનંત પ્રકારની છે. એક કર્મનું એક એવી તંત્ર છે, એક એવી રચના છે. કર્મ એક મહાસત્તા છે. એક અપેક્ષા એ જૈનોની અંદર જ્ઞાની પુરુષોએ બોધ આપ્યો છે, એમાં કર્મને ઈશ્વર હરિ એમ શબ્દ વાપરો છે કે હરિએ કર્યું એ ખરું. એ કર્મ સત્તા એ એટલી સમર્થ છે જે તે સામાન્ય અર્થમાં તું ઈશ્વરને કહેશ ને કે એના મરજી વિના પાંદડું હાલી શકે નહીં, એમ કર્મ સત્તાની મરજી વિના પાંદડું હાલી શકે નહીં. ઈશ્વર નથી, એ સત્તા કઈ છે? કર્મ સત્તા છે. એની મરજી વિના પાંદડું નહીં હાલે. એ કર્મ સત્તાનું સ્વરૂપ કેટલું બધું સૂક્ષ્મ છે. કૃપાળુ દેવે લખ્યું છે, કર્મની રચના બહુ ગહન છે, ગુઢ છે, ગહન વાત છે, શિષ્ય આ કઈ સંક્ષેપે સા. કેમ કે સર્વ સામાન્ય જીવો છે એની એટલી બધો ક્ષયોપશમ નથી. અત્યંતિક જ્ઞાન હોય ત્યારે એ વસ્તુ સમજાય છે, એવો ક્ષયોપશમ આ કાળના જીવોની અંદર તો નથી. તો એને તો ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખવી પડે. પ્રભુએ જે દર્શન કીધું છે કે કર્મનું આ ફળ મળે છે, પ્રકૃતિ બંધાય છે, પ્રદેશ બંધાય છે, રસ બંધાય છે, એનું કાળ બંધાય છે, એકી સાથે જ્યારે કર્મ કરવામાં આવે છે ત્યારે, અને વિભાવમાં જાઓ ત્યારે જ કર્મ બંધાય, અજ્ઞાનથી જ કર્મ બંધાય, જ્ઞાનથી કર્મ બંધાતા નથી. જ્યારે જ્યારે ક્રિયા કરવામાં આવે એ જ્ઞાન સહિત કરો, ભાન સહિત કરો, કર્મ ન બંધાય. એ જ્ઞાનમાં જેટલી અશુદ્ધિ હોય એટલું કર્મ બંધાય. બંધાય કેમ? તો કે જ્ઞાનમાં જેટલી અશુદ્ધિ, ભાવમાં જેટલી અશુદ્ધિ, એટલું કર્મ બંધાય, બાકી ન બંધાય. અને કર્મ એવું હળવું બંધાય, એવું શિથિલ બંધાય કે સાંજે બીજી ઉત્કૃષ્ટ ભાવની ક્રિયા કરો, પ્રતિક્રમણની, પ્રાયશ્ચિતની, નિંદાની, ગ્રહની, તો એ કર્મ ખરી પડે, આવે નહીં સાથે. અબાધા કાળની અંદર જ એ કર્મ ખરી પડે. આમ મુક્ત થવાનો માર્ગ આવો પ્રકારનો કીધો છે કે જે રચના ગહન છે, ગૂઢ છે, એ રચનાને પણ સરળ બનાવીને કાઢી શકાય છે, અનંતકાળના કર્મોને પણ ભેદી શકાય છે, છેદી શકાય છે, નાશ કરી શકાય છે. એટલે જ જગતના જીવો મોક્ષે ગયા. સિદ્ધ પરમાત્માનું ટૂંકું વર્ણન કરવું તો એમ થાય કે આઠેય કર્મને જેને ભસ્મીભૂત કર્યા છે એ સિદ્ધ. બહુ જાજુ ન આવડતું હોય આપણને કે એના કયા ગુણો ને કયા ગુણો ને સિદ્ધના ગુણ બોલ. ગુણ શું છે ખબર નથી, પણ અવગુણ એ કંઈ નથી. દોષ એ કંઈ નથી. અનંત પ્રકારના કર્મો છે આઠની અંદર, પણ આઠેય કર્મ અષ્ટકર્મનો ક્રીધો નાશ, બસ વધી ગયો. આ મારે સિદ્ધ ભગવાન જેણે આ જગતમાં કર્મ સત્તાને પરાસ્ત કરી છે એ ચેતન મહાસત્તા છે, અને નથી કરી એને કર્મ સત્તા ઈશ્વર છે. ઈશ્વરે ધાર્યું ઈ થાય. કોણે ધાર્યું ઈ? કર્મ સત્તાએ. અહીંયા ઈશ્વર કોણ છે? કર્મ સત્તા. કૃપાળુ દેવ અનેક જગ્યાએ લખે છે એ હરિ, હરિએ ઈચ્છેલો જેમ ક્રમ એ દોરે તેમ દોરાઈએ છીએ. હરિ એટલે કોઈ શુદ્ધ પરમાત્માની વાત નથી. ત્યાં આ કર્મની સત્તા જ્યાં સુધી અમે એના ઉપર વિજયી ન થઈએ ત્યાં સુધી એ અમારો માલિક છે. અમે કર્મને જ્યાં સુધી એના ઉપર સ્વામી ન થઈએ ત્યાં સુધી કર્મ અમારો સ્વામી છે. તો અમારા માટે તે ભગવાન છે. એ ધારે એ ધણીએ ધાર્યું હોય તે થાય. અહીંયા ધણી એટલે કર્મ સત્તા છે, કોઈ બીજો નથી. આપણું અહિત કરનારો કોઈ બીજો નથી. એને એવો દોષ ન અપાય. ઈશ્વર દોષ પ્રભાવ આવું ભૂલે ચૂકે પણ કોઈ દી પરમ શુદ્ધ તત્વને કોઈ દી દોષિત ન બનાવવું કે પરમાત્માએ અમને આ દુઃખ આપ્યું છે તો એ પરમાત્મા કહેવાય. અતિશુદ્ધ ચેતના છે. આખા જગતના સકળ જીવો સાથેની મૈત્રી કર્યા પછી તો એની સાધનાની શરૂઆત થઈ છે. પ્રત્યેક સાધનામાં જગત જીવો સાથેની મૈત્રી, જગત જીવોના ગુણનું અનુમોદન, જગત જીવોના દુઃખ પ્રત્યેની કરુણા અને જગત જીવોના નિર્ગુણ પ્રત્યે મધ્યસ્થતા, આવી મૂળભૂત ભાવના જેનામાં છે એવી એણે સાધના કરીને તો એ ઈશ્વર થયા છે. તો એણે આપણને હેરાન કર્યા હશે, એને આપણને હેરાન કરવા હશે. તો હાલતા ને ચાલતા જ્યારે ને ત્યારે ઈશ્વર ઉપર ઠોકી દઈ કે હું તો ડાયો છું, બહુ રૂડો રૂપાળો છું, પણ આ ભગવાનને આ કરવું છે, મારા નાથની મરજી. તારા નાથની કાંઈ મરજી નથી. તારો બીજો નાથ છે કર્મનો. તારું જ અજ્ઞાન, તારું જ મોહ, તારો જ પ્રમાદ. એ તારો નાથ બેઠો છે હજી, એને પરાસ્ત કર. એની ઈચ્છા છે એટલે એની ઈચ્છા એ કાંઈ નથી. એની ઈચ્છા કોણે મૂકી છે? કર્મ તો જડ છે. તો તારો નાથ જડ છે છતાં બધું કરાવે છે, અને ધણી છે એની ઈચ્છા વિના કંઈ થતું નથી. તો એનામાં ઈચ્છા કોણે સ્થાપિત કરી? પૂદગલ પરમાણુમાં કર્મ બનાવ્યા તો કર્મની જે તાકાત આવી, એની શક્તિ આવી, એ કોના થકી આવી? જીવ થકી આવી. એનો કરતા કોણ છે? જીવ છે. તો અંદર ઇનડાયરેક્ટલી સામર્થ્ય કોનું છે? જીવનું છે. અને તારા જીવનું એટલે તારા અજ્ઞાનનું સામર્થ્ય છે, તારા રાગ દ્વેષનું સામર્થ્ય છે, તારા વિભાવનું સામર્થ્ય છે, તારા મોહનું સામર્થ્ય છે. તો એ સામર્થ્ય તમને નડે કે ઉપકારી થાય? નડવાનું છે. તે સમયે આ ચરણ કરણાનું યોગની અંદર હવે આત્માના સામર્થ્યથી તું અનુષ્ઠાન કર, ક્રિયા કર, સાધના કર, આરાધના કર. તો એ શક્તિ છે એ કર્મસત્તાને માત કરશે, કેમ કે બે શક્તિ સામસામે આવી ગઈ. એક શક્તિ છે કર્મની, એ જળ શક્તિ છે, એની પાસે છે એટલું જ છે, એથી વધારે કંઈ નથી. અને ચૈતન્ય સત્તા, એનું સામર્થ્ય કેટલું? અનંત. જો કર્મની શક્તિ અનંત નથી, રોકાઈ જાય છે. કર્મનો ઉદય આવે ત્યાર પહેલા આ શરીર એટલું બધું, એટલે આપણો આત્મા એટલો બધો સશક્ત બની જાય છે, સજ્જ બની જાય છે, કે એના પરિણામને શાંત કરી દે છે. એને કહેવાય છે કે વિપાકનું પરિણામ ન પામે. એ પ્રદેશ ઉપર ઉદયમાં આવે, પણ પ્રદેશ ઉપર આવીને ચાલી જાય, એનું કામ કરે, એની ગતિને કોઈ રોકી ન શકે, પણ એ દુઃખદ પરિણામ ન આપી શકે. આત્મા જ્યારે સતેજ છે ત્યારે કર્મો એના ઉપર રહી શકતા નથી, એના પ્રદેશો ઉપર, એટલે એને ખરી જવું પડે છે, એ વિપાક ન આપી શકે. અદ્ભુત સ્થિતિ તત્વજ્ઞાનની છે. પરંતુ આ બધી સ્થિતિ આપણને લાગે ગૂઢ ગહન, છતાં સમજણ બરોબર ઉપયોગપૂર્વક મૂકીએ અને એક તત્વ ઉપર આપણે સ્થિર થઈએ તો એ સુગમ્ય છે, સમજી શકાય છે. એક સરસ મજાની ધારણા છે કે પરમાત્માએ સર્વજ્ઞતા પામ્યા પછી દેશના આપવાનું શરૂ કર્યું. શું કામ? કોની કરુણા? સર્વજીવોની કરુણા. એને એમ થયું કે સર્વ હું પરમાત્માપણાને પામ્યો છું, હવે બધા પરમાત્મા થાય એવી પ્રકારનો બોધ એમની પાસે છે, એ સમજ છે. એમ થાય કે આ તત્વજ્ઞાન જો બધાને આપું તો જે આ તત્વજ્ઞાન વિચારશે તો જે સમજે તે સર્વજીવ છે, સિદ્ધ સમ. બધા જ જીવોની અંદર પ્રત્યેક આત્મા પરમાત્મા પણ પામે, પણ સમજે, પણ સાથોસાથ એને સમજણ છે કે બધા જ જીવો સમજી શકે, બધા જ જીવો સમજી શકે છે. જે જીવ છે એ સમજી શકશે, જેનામાં જીવત્વ છે એ સમજી શકશે. એ વશ છે, ભક્તિને વશ છે, તો ભક્તિ હોય ત્યારે વશ છે, પણ બધા સમજી શકે. કારણ કે ચૈતન્યનું પહેલું જે ઓળખાણ છે એનામાં સમજણ શક્તિ છે, એ સમજી શકે છે. એટલે ભગવાનના દેશનામાં એ માત્ર યોગીઓ આવે, સંકિતીઓ જ આવે, કેવળ જ્ઞાનીઓ જ આવે, અમારી વાત આ બીજાને લક્ષમાં નહીં આવે. કોણ કોણ આવે છે? તિર્યંચના જીવો ભગવાનના સમાવેશમાં બેઠા હોય, સંગની પણ નથી. આત્મા છે પણ સમજવાનું મન એને નથી, એ જીવો બેઠા છે. પોપટ બેઠો છે, કૂતરા બેઠા છે, બિલાડા બેઠા છે, વાઘસિંહ બેઠા છે, હરણા બેઠા છે, સસલા બેઠા છે, મગરમચ્છ બેઠો છે, દેવો બેઠા છે, મનુષ્યો છે. આ બધી નિકાયના જીવો પ્રભુના સમવસમાં છે અને પ્રભુ બોધ આપે છે. કેવડી થયા પછી હવે એને કઈ જરૂર નથી, કઈ કૃતકૃત્ય થયા છે. છતાં સિદ્ધાંતની પાછળનો ભાવ સમજવા પ્રયત્ન કરજો કે પ્રત્યેક જીવ સમજી શકે છે, પ્રત્યેક જીવ સમજી શકે છે. અને અનંત કાળની આપણી સાધના થવા છતાં આપણે હજી સમજી નથી શક્યા. દર્શન મોહ એટલો બધો હતો કે આપણે હટાવી નથી શક્યા, એટલે આપણે સતત આત્માનો ઇનકાર કરતા આવ્યા છીએ, સ્વીકાર નથી કર્યો. ઇનકાર કરવાથી આત્મા મટી નથી જતો, પણ સ્વીકાર કરવાથી સાધના સાચી દિશામાં શરૂ થાય છે. પછી ચરણ કરણાનો યોગ એને ઉપયોગી થાય છે, પછી એને દ્રવ્યનો યોગના તત્વો એને ઉપયોગી થાય છે, પછી ધર્મ કથાનો યોગ એને મદદ આપે છે, બળ પૂરે છે. એ શિથિલ થઈ ગયો હોય તો કોઈ એવી કથા વાર્તા સાંભળે તો પરિસ અને ઉપસર્ગમાં પણ પાછો જાગતો થઈ જાય છે. તો ધર્મનું આ સ્વરૂપ પ્રત્યેક જીવ સમજી શકે છે. કૃપાળુ દેવે તો અદ્ભુત વાત કરી છે, જે સમજે તે થાય. અને શરૂઆતમાં જ કીધું કે જે સ્વરૂપ તારા અનંત દુઃખનું કારણ, ભાઈ શું કામ અમારે લાંબી ચોડી મૂકને, તે શું કર્યું ને શું નહીં, આણે શું કર્યું ને આણે શું કર્યું, મેં અહીંયા ભૂલ કરીને ઓલો અહીંયા મને છેતરી ગયો ને, મૂકી દે, તું તારા સ્વરૂપને સમજો નથી. માટે આનંદ દુઃખ છે તારો. અને એ સમજાવ્યું કોણે? ત્યાં શબ્દ વાપર્યો ભગવંત. આ મારા માટે ભગવાન છે. વચનામૃતમાં કૃપાળુ દેવ પૂર્ણ જ્ઞાનીના સ્વરૂપમાં આપણી સાથે છે, પૂર્ણ જ્ઞાનીના. પ્રત્યેક જીવ ઉર્ધ્વગામી છે, અંદરની ચેતના છૂટવા માટે જ પ્રયત્ન કરે છે. આપણે એને દબાવીએ છીએ. જીવનો પ્રયત્ન તો છૂટવાનો જ હોય. એટલે કૃપાળુ મહાવીરે ઉત્તરાધીન સૂત્રમાં બહુ સરસ સૂત્ર આપ્યું કે કોઈ જીવ દુઃખને ઈચ્છતું નથી, સર્વજીવ સુખને ઈચ્છે છે. કોઈને મરવું ગમતું નથી, કોઈને દુઃખ જોઈતું નથી. અને વિચિત્રતા એ છે કે જન્મે છે દુઃખને ટાળવા અને જાય છે ત્યારે દુઃખનું પોટલું ઉપાડીને જાય છે. આ આખી વાત વિષય જરા દર્શનનો છે, તત્વનો છે, એટલે જરાક આપણને બહુ કઠિન પડે. કઠિન એટલા માટે પડે કે સમ્યક પ્રકારે ક્યારેય તત્વની વિચારણામાં આપણે ઓતપ્રોત થયા નથી, ક્યારે આપણે મન લગાવ્યું નથી. આપણને ઉપર ઉપરનો જેટલો ધર્મ ગમે એટલો વિચારણાનો, સૂક્ષ્મ વિચારણાનો ધર્મ ન ગમે. એટલે કે કંઈ અહીંયા અહીંયા મંદિર, જ્ઞાન મંદિરમાં તો જુઓ કે આટલા વર્ષથી હાલે છે, રોજ જાઓ ને ચોપડી લઈને વાંચો ને વિચારણા કરો. નહીં ઉત્સવ, નહીં સમારંભ, નહીં કંઈ બોલ્યું બોલાય, નહીં ઉછામણી થાય ને, નહીં કોઈ ઇન્દ્ર બને ને કોઈ ઇન્દ્રાણી બને ને, ભગવાન આવ્યા ને પોંખા ને, એ આમ થયું ને તેમ થયું ને મેં આમ કહ્યું, કાંઈ કોઈ સારું કોઈ ચીજ નહીં. કોઈ દી આપણા પોખણા થાય, કોઈ દી આપણે પોખણા કરીએ. અને આવા વિના ધર્મ શુષ્ક લાગે. એટલે વળી કોક કોક વાર પછી અમારા વિનય જેવો હોય, આપણે હવે ક્યાંક બહાર જાય, કંટાળી જાય, આપણે બહાર જાય. શું બહાર જઈને કરવું છે? આજ કરું. આ ત્યાં બરોબર નહીં થાય તો કઈ થોડા દી નહીં કરીએ. ધર્મનું સ્વરૂપ એક સાધક તરીકે, એક મુમુક્ષુ, અહીંયા તો મુમુક્ષુ તરીકે તીવ્રતા છે એની. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રો. એક કલાકનો સ્વાધ્યાય એવો થાય કે 10 કલાકની અંદર તમને જે ન થાય એ 1 કલાકમાં થાય, એટલી તત્વની ગૂઢ વિચારણા જો થતી હોય તો આપણને લાભદાયી છે કે નહીં. પણ એ 1 કલાકની સાધના બે જ બને બાકીના કલાક માટે, આપણે એને માટે જો ઉપયોગ કરીએ તો બને. તો ચારે ચાર વસ્તુ અહીંયા, દ્રવ્યનો યોગ, ગણિતાનો યોગ, ચરણકરણાનો યોગ અને ધર્મકથાનો યોગ, એ બધા સમજ્યા છે. એ કે છે આ વાત એટલા માટે સમજવી અનિવાર્ય છે કે સમગ્ર સાધનાનો પાયો આ વાત ઉપર છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ પોતાના ચૈતન્યનું, આત્માનું વિભાગિક સ્વરૂપ. કે દ્રવ્ય છે, હું એક છું, પણ એકમાં સમજ કે અનંત ગુણોનો પિંડ છો તું. આ એક દ્રવ્યમાં અનંત ગુણોનો પિંડ છું, એ ગુણોનું વર્ણન થઈ શકે એમ નથી. કેટલાક પ્રગટ ગુણો છે એ તને બતાવી શકાય. એ પ્રગટ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ. આ ગુણો પ્રગટ છે, હર અવસ્થામાં પ્રગટ છે, જ્ઞાન અવસ્થામાં પ્રગટ છે, અજ્ઞાન અવસ્થામાં પ્રગટ છે. આ બતાવાય છે કે જળના ગુણો નથી. આ ગુણોના આધારે પ્રગટ રૂપ ચૈતન્યમય એંધાણ સદાય, એંધાણ લઈને તું ચાલ આત્માની સાધના કરવા માટે. પણ એંધાણ તો પકડ. એટલે અહીંયા કહ્યું છે દ્રવ્ય, ગુણ અને પછી કહ્યું છે પર્યાય. પર્યાય એટલે સમયે સમયે બદલતી અવસ્થાઓ. આ ગુણ છે ને, એ ગુણની અવસ્થાઓ બદલાતી જાય છે. પ્રત્યેક ગુણની અવસ્થા બદલાતી જાય છે. આપણો જ્ઞાન ગુણ છે એ જેટલું અત્યારે બેઠા છીએ અને જેટલો સાબુત છે, સમ્યક છે, સીધો છે, એટલો પાછો બહાર વ્યવહારની અંદર. આપણો ચારિત્ર ગુણ અત્યારે એટલો શાંત છે, નિરૂપદર્વી છે, કોઈને કંઈ કોઈ પણ પ્રકારની કંઈ ઈજા ન કરે એવો એવો આપણો ચારિત્ર ગુણ, એ પાછો બહાર નથી, સ્થિર નથી, પર્યાય છે, બદલાતી જાય. એમાં ઉદય કામ કરે, પૂર્વકર્મના ઉદય કામ કરે, બહારના વ્યવહાર પ્રસંગનો જે નિમિત્ત છે એ વ્યવહાર પ્રપંચનો એ કામ કરે, બધું કરે. એ બધાની અંદર સ્થિર નથી રહેતો. મન, વચન, કાયાના યોગ અસ્થિર થઈ જાય છે, અસ્થિર થાય છે. તો એની આખી જો સમજણ હોય તો એને વિશેષ સંયમ આવે. સાધના સંયમની છે. પર્યાય છે એ પર્યાય થશે, પણ એ પર્યાય કાયમ રહેવાની નથી. એટલે ભગવાન મહાવીરે એની પહેલી ઉપદેશમાં સરસ કીધું કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. આ આત્મા ધ્રુવ છે અને એના ગુણો છે. એ ગુણો એની અંદર પર્યાયોનું ઉત્પન્ન પણ થશે અને વ્યય પણ થશે, છતાં ધ્રુવ રૂપ આત્મા સનાતન અને શાશ્વત છે. આ મૂળભૂત સૂત્ર, એના આધાર ઉપર આખું દ્વાદશાંગીની રચના, તત્વજ્ઞાનની રચના ગણધરોએ કરી નાખી. ગીતાર્થ જ્ઞાની ભગવંતો એના અનેક ગ્રંથ રચ્યા, આગમો બનાવ્યા અને એવી જુદું જુદું શ્રુત જ્ઞાનની પરંપરાઓ ઊભી થઈ ગઈ. મૂળભૂત વાત એક જ કરી, દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણ સ્થિતિ ચેતનની સમજવી પડે. તો મારે જ્યારે સુધારવું છે, મારે સુધારો કરવો છે, મારે પુરુષાર્થ કરવો છે, શેનો કરવો છે? પર્યાયનો. મારી પર્યાયમાં અશુદ્ધતા છે, મારા ચૈતન્યમાં કાંઈ મારે ઉમેરવું નથી, મારા જ્ઞાન ગુણમાં કાંઈ હું ઉમેરો કરવાનો, અનંત જ્ઞાન અનંત દર્શન સહિત છું એવું ચેતનાનું સ્વરૂપ છે. પણ એ ગુણની અંદર કર્મને કારણે, સંજ્ઞા કારણે, સંયોગોના કારણે, વ્યવહાર પ્રપંચના કારણે એને પર્યાય અત્યારે પ્રદૂષિત છે. એ પર્યાયને એને સુધારવાની છે, સાચવવાની છે, એનું સંરક્ષણ કરવાનું છે. એ પર્યાયને કારણે નવી કોઈ પર્યાય એવી ઊભી ન થાય કે જેથી કરીને દુર્ગતિના બંધ એની પરંપરા ચાલુ રહી. સંસાર એ નિત્ય નથી, પણ પ્રવાહથી નિત્ય છે. તો કર્મ કર્યા કરતો શું થાય? સંસાર નિત્ય જ છે. એમ કોઈ કર્મ કાયમ રહેતું નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્મ 70 કોડાકોડીએ તો સમાપ્ત થઈ જાય છે, રહી જ ન શકે. અને તું સનાતન શાશ્વત છો. અને આ કેમ બને છે? તો કે એક કર્મ પૂરું થાય છે ત્યાં અગાઉ બીજા અનેક એવા કાળના બંધાઈ ગયા છે. એટલે કર્મની સ્થિતિ મર્યાદિત હોવા છતાં, અનિત્ય હોવા છતાં, જીવને કર્મનો સંયોગ અનાદિનો છે. કેટલી બધી વિસંગત વાત છે કે કર્મ અનિત્ય છે અને જીવને એનો સંયોગ નિત્ય છે. કેવી રીતે બને? તો એક કર્મ જાય છે ત્યાં બીજું, તો બીજું ચાલુ થાય છે. એ કોણે ઊભું કરી દીધું? પોતે જ કર્યું. ક્યાં કર્યું? કે એક કર્મની પર્યાયમાં એ શુદ્ધતા પોતે પોતાની સ્થાપિત કરી શક્યો નહીં અને ફરી વિભાવ ભાવમાં જઈ નવા કર્મનો બંધ એણે કર્યો. આશ્રવ ચાલુ રહ્યો. કર્મ ક્યારે બંધાય? આશ્રવ. હવે તત્વજ્ઞાનની ભાષામાં એટલે બહુ બહુ શોર્ટમાં સમજાય કે આશ્રવ હોય તો કર્મ બંધાય. પણ આશ્રવ આવવાનો છે ત્યારે એને પોતે સંવર કર્યો. આ પર છે એનાથી જુદો, પોતે સંવર, આ પર છે એનાથી જુદો. તો સંવર કર્યો તો સંવરમાં કર્મને આવવું થતું નથી, એટલે આવતા કર્મો રોકાય છે. તો હવે ભલે જૂના આવ્યા કરે છે, જૂના ઉદયમાં આવે છે, પણ આવતા કર્મો રોકાય છે. સંવર છે એટલે ધર્મની સ્થિતિ છે, સંવર છે એ સ્વભાવની સ્થિતિ છે, સંવર એ સમતાની સ્થિતિ છે, સંવર એ પોતાની સહનશક્તિની સ્થિતિ છે, સંવર એ જ્ઞાનની સ્થિતિ છે, વિચારણાની સ્થિતિ છે. સંવરમાં છે કર્મ આવીને ચાલ્યું જશે, એનો કાળ પૂરો થાય એટલે રોકાવાનું નથી, પણ નવા ઉત્પન્ન થશે નહીં. કેમ કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અથવા તો રાગ અને દ્વેષના પરિણામ કરશે નહીં. જે મારા ઉપર આવ્યું છે એનો જવાબદાર હું જ છું, હું ભોગવું છું, મારે કોઈને આમાં કંઈ દોષ દેવા જેવું નથી. આવી શાંતિ, આવી સહનશીલતા, આવી સુખ, આવી સમાધિ એને ત્યારે વર્તે છે, સમતા વર્તે છે, એ સંભાવમાં છે. સંભાવમાં છે એટલે કર્મ છે, પણ નવા કર્મનો પ્રવાહ નથી, આશ્રવ નથી, ઉદય છે. ઉદય આશ્રવ રૂપે આવ્યો છે, પુરાણું કર્મ છે એ આવ્યું છે. અને વર્તમાનમાં સંવર છે મારી પાસે. સંવર હોવાને કારણે આ મનના પરિણામ આ બધાથી સ્વસ્થ છે. તો એની સ્થિતિ પૂરી થાય, એનો કાળ પૂરો થાય એટલે કર્મ ચાલુ છે, નવું બંધાય. પછી પ્રશ્ન તો કયો રહ્યો કે સાહેબ ઉદય આવીને પહોંચાય, પણ ઉદય આવ્યો નથી અને જે સત્તામાં પડ્યા છે અનંત કાળના પાપને કારણે, અજ્ઞાનને કારણે, મોહને કારણે, આનું શું? તો કીધું નિર્જરાનો ક્રમ છે અને એ છે તપ, સાધના. એ પણ તું કરી શક, એ પણ તું કરી શક. અનંત જન્મનો હિસાબ તું ચૂકવી શક. કૃપાળદેવે કહ્યું અનંત ભવનું સાટું, અરે વાહ, એક ભવમાં વાળવું છે અનંત ભવનું સાટું. અનંત ભવનું અજ્ઞાન, અનંત ભવનું દર્શન મોહ, અનંત ભવનું મિથ્યાત્વ, અનંત ભવનું આશ્રવ, અનંત ભવના બંધ, આ બધાનું સાટું વાળવું છે એક ભવ. કેની તાકાતથી? આ બધાની તાકાત કર્મની છે, જડ છે, મર્યાદિત છે, અનિત્ય છે. એની તાકાતમાં બીજું કંઈ નથી. જેટલી આપી છે મેં એટલી છે, એથી વધારે મારી પાસે તો હું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એનો સાગર છું. તો નિર્જરા હું કરી શકીશ? ઉદીનાથી કર્મને લાવે, ધ્યાનમાં બેસીને કર્મની કરોડોને ખપાવે, જ્ઞાનનો વિચાર કરીને કર્મ ખપાવી નાખે, પરમાત્માના દર્શન કરીને કર્મ ખપી જાય, ખપે જ. સ્વાધ્યાય તપ છે. હા, બાર તપમાં એક તપ છે. તપ જ્યાં જ્યાં કર્યું ત્યાં કર્મ ખપે છે. આલોચના એ તપ છે, પ્રાયશ્ચિત. અરે પ્રભુની સામે ઉભા રહીએ એ પ્રાયશ્ચિતનો ભાવ છે કે પ્રભુ તમે કેવા ગુણવાન છો, તમે કેવા વિતરાગ છો, કેવા નિર્દોષ છો, કેવા નિર્મોહી છો, અને આ હું પાપી અત્યારે સંસારમાં પડ્યો છું. અને એ ભાવ જ્યારે આવે છે ત્યારે થાય છે શું, તો કે કર્મોની નિર્જરા થાય છે. ભક્તામરમાં કહે છે કે હે પ્રભુ તું મને દૂરે રાખો, સ્તમન કરવા આપના એક ધારા, ભલે દૂર રાખ. સૂર્ય દૂર છે તો કમળ અહીંયા ખીલે છે, એમ તું ગમે તેટલો દૂર હો તો સૂર્યના કિરણથી કમળ ખીલે છે, એમ તારા નામથી મારા પાપ નષ્ટ થાય છે. ભલે ને તું મને તારી નજીક ન રાખ, સિદ્ધ શિલા ભલે ને દૂર રોય, પણ તારા નામની તાકાત એટલી છે કે જેથી કરીને કર્મ ટકી શકતા નથી. તારા નામ સ્મરણ જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય. આ કોઈ કલ્પના છે, ગપગોળા છે? થાય, કેમ કે સપનામાં ત્યારે વિચાર કરનાર તો આત્મા છે ને, ચેતન તત્વ છે. એટલી સરસ વ્યવસ્થા છે આ, વૈજ્ઞાનિક છે આ બધું. વિજ્ઞાનને સમજીએ બરોબર, પણ ચૈતન્ય વિજ્ઞાન, આ પદાર્થ વિજ્ઞાન નથી. પદાર્થ વિજ્ઞાન દેહને સુખ આપે, તરત આપણને મજા આવે. વિજ્ઞાનની એક શોધ હોય, એકાદું સાધન હોય તો આપણને સુખરૂપ થાય, પણ ભૌતિક સુખ, આત્મિક નહીં. આત્મિક સુખ આ વિચાર વિના ન થાય. તો અત્યારે આ પાઠની અંદર જરા થોડી તત્વજ્ઞાનની વાત આવી છે, થોડું દ્રવ્યનો યોગ છે, થોડીક દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરી છે. અને આપણે છ દ્રવ્યની સાથે રહેલા છે. આ આત્મદ્રવ્ય આપણું છે, પણ અન્ય દ્રવ્યની સાથે છે. એટલે જરા જો એનો સ્વભાવ પકડાય, સ્વરૂપ પકડાય, અને ચૈતન્ય તરફ દ્રષ્ટિ જાય, તો આપણો દર્શન મોહ તૂટે, મિથ્યાત્વ હળવું થાય. એટલે જોશું આપણે, આમાં તો ઘણી વાત મૂકી છે. જેટલું આપણાથી પકડાશે એટલું તો આપણે પકડવા પ્રયત્ન કરીશું વિશેષ અવસરે.